તારીખ 5/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 222 અને 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 165
ગમે તેમ કરીને તું તારા આત્મકલ્યાણના રસ્તે જા તેવી પ્રેરણા છે. શરૂઆતમાં ઊંડાણથી પરિણામો ન ચાલે અને ઉપર ઉપરથી ચાલે તો પણ ઊંડાણમાં જવાના લક્ષ્ય તું એ જ રસ્તે જા, બીજો રસ્તો નહીં પકડતો. અહીંયા ભાવનાનો વિષય ચાલે છે, અંતરના ઊંડાણથી ભાવના આવે તો પછી તું બીજો રસ્તો નહીં પકડતો એમ કે છે. આ સિવાય કઈ બીજો પ્રકારથી પ્રયત્ન કરું તો કેમ કે આપણે સાંજે ચર્ચા ચાલે છે ત્યારે જુદા જુદા મુમુક્ષુ પોતાના પરિણામની વાત કરે છે. મને આમ ઉદયમાં આમ પરિણામ થયા, આવા ઉદયમાં આવા પરિણામ થયા, આવા ઉદયમાં આવા પરિણામ
થયા,
બરાબર. અથવા કોઈ વાર વગર ઉદય પણ પરિણામ આવા ચાલવા માંડ્યા. બધાનો સરવાળો એ આપવો પડે છે કે ભાવનામાં નથી એટલે આ બધું થાય છે. એ વાત તો પોતાને સમજાવવી જોઈએ, પણ મૂળ વાત ઉપર ધ્યાન ન જાય ત્યારે એમ થાય કે આ બધાનો વિરુદ્ધ શું ઉપાય કરવો, આમ થાય તો શું કરવું ને તેમ થાય તો શું કરવું, પણ એ બીજે રસ્તે કાંઈ જવા જેવું નથી. ગમે તેમ કરીને એમ કીધું કે આ રસ્તે જા અથવા તે રસ્તે જા. છેલ્લે દાખલો આપ્યો કે તું તેલ માર મંદિરની બહાર તું તેલ માર, ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી ત્યાં ને ત્યાં આટા માર, ત્યાંથી ભગવાનનું મંદિર છોડીને બીજા આટા મારવા જઈશ તો એનો તો કઈ અર્થ રહેવાનો નથી. એમ પોતાનું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તેલ મહારાજ કરજે, લક્ષ્ય રાખજે કે મારે હજુ આગળ જવાનું છે. તારો પુરુષાર્થ ઉપરતા ચૈતન્ય મંદિર ખુલવાનો તને અવકાશ છે. શું કે છે, જયારે યથાર્થ પુરુષાર્થ ચાલુ થશે તો તારા અજ્ઞાન ને મિથ્યાત્વના કમાડ છે એ ખુલી જશે એમ કે. દૂર જઈશ તો ઉલટો તું આગો જઈશ, સાચો રસ્તો છોડી અને બીજી રીતે કામ કરવા જઈશ ક્યાંય નું ક્યાંય ચાલ્યો જઈશ. દ્રષ્ટિ બરાબર રાખજે કે હજી મારે અંદર જવાનું છે. દ્રષ્ટિ રાખજે એટલે લક્ષ્યમાં રાખજે, ખ્યાલમાં રાખજે કે મારે અંદર જવાનું છે, અંતર્મુખ થવાનું છે. જ્યાં સુધી અંતર્મુખ ન થવાય પદાર્થ નિર્ણયમાં અંશે અંતર્મુખ થવાનો પ્રસંગ આવે છે, આત્મા ઓળખાય છે ત્યારે, અથવા અંશે અંતર્મુખ થઈને જ આત્માનું સ્વરૂપ ઓળખાય છે, મૂળ સ્વરૂપ ઓળખાય છે. ત્યાં સુધી પોતાની અંદર કેટલી શક્તિઓ ભરી છે એનો સાચો અંદાજ પોતા પાસે નથી હોતો. જ્ઞાની કહે અને પોતે માને છે એ બીજી વાત છે, પણ પોતાને ઓળખાણ પોતાની નથી. ઉપર ઉપરની ભાવનાથી કાંઈ પ્રગટ નથી થતો, ઉપર ઉપરની ભાવનાથી કાંઈ પ્રગટ નથી થતું, પણ છતાં પણ આવનારા વિષયને બદલવાનો નથી. કેમ કે એવી રીતે કોઈ ભૂલ કરે છે કે મને ઉપર ઉપરની ભાવના થોડો ટાઈમ રહે, હવે પછી એ ભાવનાથી આગળ ન વધારવું, એટલે હવે હું મને એમ લાગ્યું કે હવે હું નહીં કરી શકું, એમ નહીં લેવાનું. ભાવના વધારવાનો પ્રયત્ન કરવાનો, ઉપર ઉપરની ભાવના હોય અથવા ભાવનાની ઓછપ હોય તો એ ભાવના વધારવાનો પ્રયત્ન કરવાનો, પ્રયત્ન ચાલુ રાખવો, પ્રયત્ન છોડી દેવાની વાત નથી. ઉપર ઉપરની ભાવનાથી કાંઈ પ્રગટ નથી થતું, પણ અંદરની ભાવના પ્રગટ કરવા માટે તું સમજે કે આ ઉપર ઉપરનું છે, હજી અંદરનું કરવાનું મારે બાકી છે. નાસી પાસે થવાનું નથી અને સંતોષાઈ જવાનું પણ નથી. ખ્યાલમાં રાખવાનું છે કે અંદરથી જે ભાવના પ્રગટ થશે પછી જ મારું કામ આગળ ચાલશે. અંતર્મુખની દિશા તરફ જે આગળ ચાલવું છે એમાં અંતરની ભાવના પ્રગટ થવી જરૂરી છે, એ ખ્યાલમાં રાખવાનું છે. હજી અંદર કરવાનું મારે બાકી છે એમ યથાર્થ સમજે તો આગળ જઈ શકશે. આગળ ચાલવાનું બાકી છે એમ યથાર્થ સમજે તો આગળ ચાલશે. નાયક છું નાયક છું એમ ઉપર ઉપરથી થાય તો પણ અંતરમાં જવું છે તે ભાવના તું છોડીશ નહીં, તે છોડવાનું નથી કહેતા. ભલે એમ કે ઉપર ઉપરથી કાંઈ થતું નથી તો પણ એ છોડી દેવાની વાત નથી. અંતરમાં જવાની ભાવના રાખે અને તારો પ્રયત્ન ચાલુ રાખે, બહુ સરસ માર્ગદર્શન છે. અંદરની ભાવના એવી હોય કે ભેદ જ્ઞાન થાય અને અંતરને ભેદી નાખે, સ્પષ્ટ કર્યું છે. અંતરની એવી ભાવના હોય કે ભેદ જ્ઞાન સુધી પહોંચે અને એ ભાવના ઉત્પન્ન થતા જ અંતરભેદ જાગૃતિ આવે, અંતર ભેદી નાખે એટલે અંતર પરિણતિને ભેદી નાખે. ચૈતન્ય મંદિર ના બારણા ખોલીને, બારણા એટલે કમાડ, ચૈતન્ય મંદિર ના બારણા ખોલીને ચૈતન્ય ભગવાન પ્રગટ થાય એ ભાવના જુદી જ આવે છે. એ ભાવનાની ક્વોલિટી અંદરની જુદી જ હોય છે. આ વાત એમણે પોતાના અનુભવથી એક જુદી જ ભાવના આવી અને અંદરના કમાડ ખુલી ગયા. પોતે અનુભવથી વાત કરે છે એટલે એ વાતની અંદર બળ છે, એને વચન બળ કરવામાં આવે છે. જે માણસ ને અનુભવ ન હોય પોતે એ વાત જે વાત કરતો હોય એ વાતમાં નિશંક ન હોય, શંકામાં ગળકા ખાતો હોય, એનું વચન બળ ન હોય, એની વાતમાં વચન બળ ન હોય એટલે બીજાને અસર ન થાય, યોગ્યતાવાન ને પણ અસર ન થાય. આમાં યોગ્યતાવાન હોય એને અસર થાય છે, એમ થાય છે. એટલે ચૈતન્ય મંદિરના બારણા ખોલીને ચૈતન્ય ભગવાન પ્રગટ થાય એ ભાવના જુદી આવે છે. બસ એ રચનાથી જ છે, એટલે એમ કહેવું પડે છે કે એ જુદી આવે છે. પોતાને પણ અનુભવમાં એવું લાગે કે આવી ભાવના કદી આવી નથી, જુદી જ ભાવના આવે છે. એમ પોતાને પણ ખબર પડે. ભાવનાને સ્પેસિફાઈ એવી બીજી રીતે નથી કરી શકાતી. એ ભાવના કોઈ બીજા પ્રકારની છે કે જેને લઈને અંદરના કમાડ ખુલી જાય છે. એ વાત નક્કી છે, ગેરેન્ટેડ છે. એટલે એનો સ્વીકાર કરીને, એ વાતનો સ્વીકાર કરીને તું તારો પ્રયત્ન ચાલુ. પણ તું ઉપર ઉપરની ભાવના દ્રઢ કરતો જજે, તો કોઈ વાર તારો ઉગ્ર પુરુષાર્થ થશે તો અંદર જવાશે. ભાવના છે એ પુરુષાર્થની ઉત્પાદક છે. કોઈ એમ પૂછે કે પુરુષાર્થ કેમ કરવો, તો કે ભાવનામાં સહજ પુરુષાર્થની ઉત્પત્તિ થશે. ભાવના ઉગ્ર થવી જોઈએ. કોઈ એમ પૂછે કે પાણીની તરસ લાગી હોય ત્યારે પાણી મેળવવા માટે પ્રયત્ન કેવી રીતે કરવો, તરસ થોડી વધવા દે એટલે મારે શીખડાવવું પડશે. તીવ્ર તરસ થાય, પાણીનો પકાર આવે અંદરથી, એટલે પાણી મેળવવાના ઇનિશિયેટિવ્સ જે કોઈ સંજોગો પરિસ્થિતિ હોય એમાં કેવી રીતે એનો પુરુષાર્થ કરવો એ સમજાવવું પડતું નથી. ભાવના ઉગ્ર થાય એટલે પુરુષાર્થ સાથે સાથે જોડાય છે, અને પુરુષાર્થ ઉગ્ર થાય તો અંદર જવાય. દ્રષ્ટિ શુદ્ધ ઉપર રાખજે, બીજા કોઈ પરિણામ ઉપર દ્રષ્ટિ નહીં રાખતો. ભાવનાના પરિણામ ઉપર પણ દ્રષ્ટિ નહીં રાખતો. દ્રષ્ટિ મને મારા સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ એ લક્ષ્યમાં. એ લક્ષ્ય સ્થાન છે. ભાવના તો એનું સાધન છે, એનું સાધ્ય છે. સાધ્ય ઉપર દ્રષ્ટિ રાખજે, સાધન ઉપર. સાધન તો ખાલી તપાસવાનો વિષય છે કે યથાર્થ છે કે નહીં, એટલું છે. આ છરી ચાકુને ધાર કાઢે છે કે નહીં, પથ્થર ઉપર ઘસીને એમરી સ્ટોન હોય કે સરાણ હોય એના ઉપર ઘસી ધાર નીકળી કે નહીં એ જરાક મુલાયમ સ્પર્શથી તપાસી લેવાનો વિષય છે. આંગળીને જોર દે દેવાય હસતી વખતે જોર દેવાય. એમ સાધન છે એ તપાસવાનો વિષય છે, જોર દેવાનો વિષય નથી. ભાવના 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 ઉપર જોર દેવા મને, એટલે ભાવના ના વિકલ્પ ઉપર એમ નહી. તારી દ્રષ્ટિ તો શુદ્ધતા ઉપર હોવી, તો ભાવના આપોઆપ વધશે. સાધન સાધ્ય થાય તો સાધન સાધન ન રહ્યું, અને સાધન સાધ્ય તો થઈ શકે નહીં. સાધન કી વાત માટે એ રીતે સત્સંગ સાધન છે, ભાવના સાધન છે, સાધ્ય નથી. એવી રીતે વજન નહીં જવું જોઈએ કે એ જ સાધ્ય થઈ જાય, એમ થવું જોઈએ. મિત્ર એમ થશે, ખૂબ સત્સંગ કરો, ખૂબ સત્સંગ કરો, ખૂબ કરો, ત્યારે એ સાધ્ય ન હોય એમ નથી, એ તો વચ્ચે આવી જાય છે, થાય તો થાય, પણ એ વચ્ચે આવવાની સાધનની વાત છે, સાધ્યની વાત નથી, આવી ભૂલ થાય છે. ભાવના મંદ છે કે તીવ્ર છે એ કેવી રીતે ઓળખી શકાય, અથવા પોતાને કેવી રીતે ખબર પડે? પ્રશ્ન થી ઉત્તર મળે, ઉત્તર થી સમજવું છે કે તારા પરિણામ થી સમજવું છે? ભાવનાના પરિણામ તારા છે, ઓછી કે વધારે અંદરની કે બહારની ભાવના હોવાથી તું અહીંયા આવ્યો. અહીં સુધી શું કરવા આવ્યો? કઈક ભાવના લઈને આવ્યો, બીજું સકામતા લઈને આવ્યો હોય તો એને આપણે ભાવનામાં ગણતા નથી, એટલે એની કઈ ચર્ચા કરવી નથી. પણ ભાવના લઈને આવ્યો ત્યારે એમ કે પૂછે કે મને ભાવના મંદ છે કે તીવ્ર છે, મને કેમ ખબર પડે? તારે ભાવના સામુ જઈને નક્કી કરવું છે કે ઉત્તર થી નક્કી કરવું છે, કેવી રીતે નક્કી કરવું છે? પરિણમન ની ચર્ચા પરિણમન ના અનુભવ ને જોઈને કરવી છે કે વગર જોઈએ કરવી છે? એમને જો ચર્ચા કરીશ તો તને થોડો ખ્યાલ આવશે, પણ એ ખ્યાલ ભૂંસાઈ જશે, એ ખ્યાલ ટકશે. અને તારા પરિણમન ના અનુભવ થી સમજ્યો હોઈશ તો કોઈ બી ભૂલીશ, અને યાદ રાખવાનો બોજો પણ નહીં. મિત્ર આમ હોય તો આમ હોય ને આમ હોય તો આમ હોય, એ બધું તારે યાદ રાખવું પડશે, તલાખા યાદ રાખવા પડે, એવી રીતે ગોખણ પટ્ટી કરવી પડશે. ઉત્તર પણ એવો જ આવ્યો છે, પોતાની મંદતા દેખીને ઓળખાય કે આ મંદ મંદ ચાલે છે, પૂછીને જવાબ મળે ત્યારે નહીં. શું કે ભાઈ મંદ નું લક્ષણ શું, મંદ ભાવનાનું સિમ્પટમ શું, તીવ્ર ભાવનાનું સિમ્પટમ શું, એમ નહીં પૂછ, એ ઉત્તર થી નહીં સમજ, તારી ભાવનાને દેખીને નક્કી બરાબર સમજાશે, અવલોકન થી સમજાશે, એમ કેવું છે, દેખીને એટલે અવલોકન થી ઓબ્ઝર્વેશન હોવું જોઈએ, પોતાના પરિણામોનું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ, એને અવલોકન કહે છે. એ અવલોકન થી બધા ભાવો સમજાશે તને, કોઈ વહેલા મોડા કોઈ ભાવો સમજાશે, પણ જરૂર સમજાશે. અવલોકનની પ્રેક્ટિસ એવો વિષય છે, એને ભાવો સમજાવ્યા વિના સમજાશે, એટલે ભાવ ભાષણ આવીને સમજાશે, ઓલા ભાવ ભાષણ આવીને નહીં સમજાય. ઉત્તર થી સમજો એ તો ભાવ ભાષણ આવીને નહીં સમજાય, આમાં ભાવ ભાષણ આવીને સમજાશે. એટલો કે કેમ કે ભાવનાનો ભાવ છે જે આપણે ચાલતું પ્રકરણ છે, તો એમાં ભાવનાનો ભાવ છે. પ્રશ્નકારે એમ પ્રશ્ન પૂછ્યો છે કે મારી ભાવના મંદ છે કે મારી ભાવના તીવ્ર છે, એ મને કેમ ખબર પડે? ત્યારે ઉત્તર એમ આવ્યો કે તું જો તારી ભાવનાનું ઓબ્ઝર્વેશન કર, બસ તને ખબર પડશે કે મંદ છે કે તીવ્ર છે, તને સમજાઈ જશે. બીજું કોઈ તને સિમ્પટમ્સ બતાવશું તો તને સમજાય કદાચ, પણ એ સમજણ બરાબર નથી, યથાર્થ નથી. આ સમજણ બરાબર છે, જોઈને નક્કી કર્યું એ બરાબર છે, એમ કેવું છે? કેમ કે એમાં ઓળખાણ થાય છે ભાવની. આપણે સોનાના હીરાના દાગીના પહેરીએ છીએ, સોની કે છે કે આ સોનું છે, ઝવેરી કે છે કે આ હીરો છે, એટલા બધા પૈસા પણ આપીએ છીએ વિશ્વાસથી, ઓળખીએ છીએ. નકલી છે કે અસલી છે એ આપણે નથી ઓળખતા, વિશ્વાસથી પૈસા આપીએ છીએ. ઓળખીએ તો જુદી વાત થઈ જાય, ઓળખીએ તો ક્યારે ભૂલા પડવાનો, ભૂલ થવાનો અવકાશ નથી. કોઈના કહેવાથી આપી દઉં કે આપણે મળે આપણે ભૂલ ખાઈ જશું, એમ ભાવને ઓળખવા પૂરતાથી. કોઈના જવાબથી સમજવું હોય તો ઉછીનું લીધેલું જ્ઞાન છે. તમે કહ્યું માટે મેં માન્યું એ ઉછીનું લીધું છે, ઘરની મૂડી નથી. ઓળખાણ છે એ પોતાની મૂડી છે. એવી રીતે ઓળખાય કે દેખીને ઓળખાય, અથવા પરિચય કરીને. શેનો પરિચય? અનુભવનો પરિચય. વારંવાર અનુભવને અવલોકવો, જે ભાવોના અનુભવને અવલોકવામાં આવે છે એ ભાવો ઓળખાય છે. ઓળખવાની આ એક જ પદ્ધતિ છે, બીજી કોઈ પદ્ધતિ નથી. તો જવાબ એમ જ આવ્યો છે કે દેખીને ઓળખાય. એમ ન કહ્યું અહીંયા કે ગુરુને પૂછી જો એટલે તને ખબર પડશે તારી ભાવના. તારી ભાવના મંદ છે કે તારી ભાવના તીવ્ર છે એ તું તારા ગુરુને પૂછી આવજે, એમ કીધું. ગુરુ કે એ માનજે, તારી ભાવના મંદ કે તો મંદ માનજે, તીવ્ર હોય તો તીવ્ર કે તો તીવ્ર માન. તને ક્યાં ખબર પડી એમાં? હાલ તો તારા છે ભાવનાના, એ ગુરુના થોડા છે. ગુરુ કોઈ વાર પરીક્ષા કરે છે? એવા પણ ગુરુ ઉલટો સૂટો પ્રશ્ન પૂછે. ભાવના તીવ્ર ચાલતી હોય તો તારી ભાવના મંદ છે, તું દેખીને નક્કી કર ને, એમ કે છે. મને શું પૂછે છે? તો માની લેવું કે ન માની લેવું? હે, એમ ગુરુ નું ન માનવું? ગુરુ પરીક્ષા કરે છે, અત્યારે ઉપદેશ આપતા નથી. ઉપદેશ માનવાની વાત છે, પરીક્ષા કરે ત્યારે તો જે પોતાની યથાર્થ સમજણ હોય એ જ સમજણ કામમાં આવે. પરિણામ થાય, શીખી લીધો, સમજી લીધો. હવે માસ્તર ઊંધો એકડો લખે, પોલાને એકડો કહેવાય કે ન કહેવાય? તો કે ન કહેવાય. હું કહું છું આ એકડો છે. સાહેબ તમે મને આવું ક્યાં શીખડાવ્યું છે? શું કહે? તમે મને આવું શીખડાવ્યું નથી, આ તો ઊંધો એકડો છે. તમે તો મને સવળો એકડો શીખડાવ્યો છે, અને અત્યારે તમે પ્રશ્ન હું તો પૂછો છો. મહેરબાની રાખો તો સારું. પરીક્ષામાં તો ઊંટું સૂટું બી પૂછાય, પોતે બરાબર સમજ્યો હોય તો કામમાં આવે. પોતાને ભાવ ભાષો હોય તો જ કામમાં આવે, નહીતર ભૂલો પડે. પોતાની મંદતા દેખીને ઓળખાય કે આ મંદ મંદ ચાલે છે, પોતાની મંદતા જોઈને પોતાને ખબર પડે, ઓળખાણ થાય કે આ મંદ છે. અને ઉગ્રતા થતી નથી એટલે હજી ઉગ્રતાની ખામી છે, એમ ચોક્કસ પોતાને ખબર પડે. અને ખબર પડે તો આગળ ચાલે, ખબર જ ન હોય તો કેવી રીતે આગળ ચાલે? મંદ મંદ ચાલે, ધીમી ગતિએ ચાલે તેને વાર લાગે છે, અને જેને ઉગ્રતા થાય તે ત્વરાથી પહોંચી જાય છે. એટલે એને સમય સાથે ફેર પડે છે. ભાવના ફેર છે તો સમયનો ફેર થવાનો. ઉગ્ર ભાવના વાળો જલ્દી પહોંચશે, શિથિલ ભાવના વાળાને વાર લાગશે. પણ નિષ્કામ ભાવે ભાવના હોવી, નવગટામ નહીં થાય, બોલ વખત કોઈ વાર નહીં થાય. ધીમી ગતિએ ચાલનારો ત્યાં ઉભા રહે તો કેમ પહોંચાય? વેદનામાં તીવ્રતા છે એટલે વેદનામાં આવવાની વાત છે. ચિંતા થાય થોડી, અરે પરિભ્રમણ મટતું નથી, પરિભ્રમણ ના કારણો મટતા નથી, ચિંતા થાય એમાં મંદતા છે. વેદનામાં તીવ્રતા છે, તીવ્ર વેદના આવે ત્યારે માર્ગ માટે ઝુમરે, બસ ઝૂરણા આવી એટલે માર્ગ મળ્યા વગર. કેવું સરસ લીધું છે, ત્રણેય કાળે આ જ માર્ગ છે. અતીત કાળે કોઈનું કામ થયું નથી, વર્તમાનમાં થતું નથી, ભવિષ્યમાં એનું કારણ છે. જીવ સંસારિક ભાવોમાં તો પરિણમી રહ્યો છે, સંસારના કાર્યો સંસારના ઉદયો નિરંતર ચાલે છે, એમાં પરિણમી રહ્યો છે. પરિણમી રહ્યો છે એટલે નુકસાન કરી રહ્યો છે. એ નુકસાન થાય છે એવા પરિણામોની સામે બળવો કરવો તો પડે કે ન કરવો પડે, એ બળવો કરવાની વાત છે. બળવો એટલે બળવાન પણ સામનો, એનું નામ બળવો. બળવાન પણ કેમ કે તારા સંસાર પરિણામો પણ બળવાન છે. શું છે? તારા સંસાર પરિણામો બળવાન છે તો એની સામે તારે બળ નહીં કરવું પડે. હે, પહેલવાન ની સામે નાના છોકરાને મોકલાય? પહેલવાન ની સામે પહેલવાન ને ઉભો રાખવો પડે. તરવાર લઈને આવ્યો હોય એની હમે લાકડી લઈને જવાય? લાકડી તૂટી જવાની. તરવાર ની હમે તરવાર જવાય. સંસાર તારો બળવાન છે, અનાદિથી અભ્યાસેલો છે, અને હજી તારી ઉલટી પ્રેક્ટિસ ચાલુ છે. શરીર મારું, કુટુંબ મારું, સંપત્તિ મારી, પર પદાર્થોમાં મારાપણાની ઊંધી પ્રેક્ટિસ ચાલુ છે. છે નહીં કોઈ તારે બળવાન પણ તારે ભાવનામાં પહેલા આવવું, બળવાન ભાવના. મારે મારું આત્મકલ્યાણ કરવું છે અને મારે હવે જગતના બીજા કામ કોઈ કામ મારે કરવા નથી. પછી કરવા પડે એ બીજી વાત છે, એ તો અનિચ્છા છે, સજા ભોગવવાની વાત છે. આ તો જીવ સજા ભોગવવામાં હવસ કરે છે. સંસારમાં તો શું છે, ઉદય આવે છે તો પૂર્વ કર્મની સજા છે, એમાં હવસ કરે છે. અનુકૂળતા કલ્પીને, પ્રતિકૂળતામાં હવસ નથી કરતો. પણ એ તો અનુકૂળતામાં હોશ કરી હોય અને પ્રતિકૂળતામાં ગડબડ થયા વિના એમ છે. ધીમી ગતિએ ચાલનારો ત્યાં ઉભો રહે તો કેમ પહોંચાય? તેને ખ્યાલ આવે કે હું નથી પહોંચી શકતો, માટે મારી ગતિ ધીમી છે. રિઝલ્ટેડ પોઝિશન છે. કેમ બાર લાગી? વર્ષ થયા, બે વર્ષ થયા, પાંચ વર્ષ થયા, સાત વર્ષ થયા, દસ વર્ષ થયા, બાર વર્ષ થયા, આ વાત સમજ્યા. કેટલા વર્ષ થયા? વર્ષો વીત્યા, મહિનામાં વીત્યા નહીં પણ વર્ષો વીત્યા. શું બતાવે છે? તમારી પરિણામ ની ભાવના ની ગતિ થોડું કડક કહેતા, બેન છે, થોડી ભાષા મધુર છે, મીઠી. તમારી ભાવના ની ઓછપ છે, મારા પુરુષાર્થ ઓછો છે, તો ઓછો નથી, વિપરીત છે. હવે હું ભાવતી હોય ને માથામાં થોડો મારે તો હું ઉડી જાય કે ન ઉડી જાય. તરત જાગૃતિ આવે, હે હું ઊંધાલું છું, મને નુકસાન કરું છું, કેવી રીતે તપાસવું? યોગ્યતા હોય, પાત્રતા હોય તો તપાસી. હું નથી પહોંચી શકતો, માટે મારી ગતિ ધીમી છે, એમ ખ્યાલ આવી જાય છે. હું જ્યાં ઉભો છું ત્યાં જ ઉભો છું, આગળ જતો નથી. બડી અટકી ગઈ, રૂટીન થઈ જાય, બડી અટકી જાય છે, એમ નહીં થોડી ગઈ. ભાવનગર જવું હોય એટલે ત્યાં સોનગઢ બેઠા છે, એટલે માત્ર આપણે સોનગઢ જવું હોય એમ જવું. ને ધીમી ગતિએ ચાલે તો પહોંચતા વાર લાગે, પણ ચાલે તો ઉભો રહીએ તો વાર લાગવાનો સવાલ જ નથી, તો પહોંચે જ નહીં. અટકો, ઉભો રહ્યો તે અટકો. વાર લાગે ત્યારે પણ થોડી જૂનો મુમુક્ષુ થઈશ, પછી પાટા ઘડે કાંઠા ચડે. ધ્યાન રાખવા જેટલો જૂનો થાય, કામ ન થાય ને જેટલો જૂનો થાય એટલું જોખમ વધારે, એમ સમજ. આ તો ધીમે ધીમે ચાલે છે ને, કે છે અટકો છે એની વાત નથી, ધીમે ધીમે ચાલે છે એને. નથી પહોંચાતું તે બતાવે છે કે ધીમી ગતિ છે, ઉપર ઉપરથી થાય છે, અંદરથી પ્રગટ થાય તો પહોંચી જાય છે. એટલે એમ કહીને એમ કહ્યું કે આ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જો યથાર્થ બરાબર રાઈટ ટ્રેક, રાઈટ સ્પીડમાં ચાલે, પરિણામ થોડા સમયમાં ઘણું કામ થાય છે. સમય થોડો લાગે ને કામ ઘણું થાય છે, એ આ કાર્ય પદ્ધતિનો ચમત્કારિક રિઝલ્ટ છે. થોડા સમયમાં ઘણો વિકાસ થાય, યથાર્થ કાર્ય પદ્ધતિ માં આવી જવું જોઈએ. પ્રેરણાસ્પદ વાત છે. કેવી વાત છે? પ્રેરણાસ્પદ વાત છે. પ્રેરણા મળે, હે, થોડા ટાઈમમાં મારું ઘણું કામ થઈ જાય, હું ઘણો આગળ વધી જાઉં, તો તમારે ઝટપટ કરી લેવું, એમ પ્રેરણા મળેલી વાત છે. ખરેખર એવું ખાલી પ્રેરણા આપવા માટે વાત નથી, ખાલી ઉત્સાહ વધારવા માટે વાત નથી, વાસ્તવિકતા પણ એવી જ વાસ્તવિકતા છે. એટલે વાર લાગી હોય એને તીવ્ર ખેદ આવો સરવાળો આ છે, વાર લાગી હોય એને તીવ્ર ખેદ આવો જોઈએ. આટલા બધા વર્ષો ગયા ગયા છે, અમારી પરિસ્થિતિ આમાં તો વધારે કપરી થાય, કપરી એટલે કઠણ પરિસ્થિતિ કઠણ થાય. હવે બદરકાર રહેવું પાલવે નહીં, એમ સીધું આવવું જોઈએ. બેદરકાર નો જે તો કાળજીથી કામ કરે, કેવી રીતે કાળજીથી કામ કરે, શું લીધું, મંદ ને તીવ્ર ને કેવી રીતે સમજવી, ભાવનાને પોતાના પરિણામને જોઈને સમજી લેવું, અને એના એનું રિઝલ્ટ જોઈને કાળ કાળ સમય કેટલો વ્યતીત થયો એનાથી સમજી લેવું. એમ સીધું ન સમજાય તો એનાથી તો તને સમજાય એવું છે, તો ખુલ્લી વાત છે. કેટલો વખત ગયો તો ખુલ્લી વાત છે. આચાર્ય દેવે તો 6 મહિનાની વાત કરી છે, એટલે જગતની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કેવી,
સર્વોત્કૃષ્ટ
એનો પાયો 6 મહિનામાં પાકો થઈ જાય. અને એ પાકો એવો કે પછી બાકીનું ચંતર ઓટોમેટિક ચાલીને પૂર્ણતા થઈ જાય. કેવી સરસ વાત કહેવાય, કેવો સુંદર માર્ગ ગણાય, કેવો સુંદર ઉપાય કહેવાય, એવી વાત છે. એ 6 મહિના તો મેક્સિમમ કીધા છે, મિનિમમ તો કલાકોમાં કામ કરનારા પણ સુગાનીજી જેવા નીકળ્યા છે. તીવ્ર ભાવના માતા, તીવ્ર ભાવના માતા, બસ પકડી લીધું, વાર લાગી. એ એમ સૂચવે છે કે એવી આત્મામાં શક્તિ છે, એવી આત્મામાં શક્તિ છે, પોતામાં શક્તિ છે. વિશ્વાસ લાવ, શક્તિ છે એનો વિશ્વાસ લાવ. તારું કામ ચાલુ થઈ જશે વિશ્વાસ છે તો તારું કામ, અવિશ્વાસે તારું કામ ચાલુ કરે એવો તારો સ્વભાવ નથી. શંકા આવે ત્યાં સુધી કામ ઉપડે નહીં, પુરુષાર્થ ઉપડે નિશંકપણે સમજીને આગળ વધવું જોઈએ. બસો બાવીસ થી ભાવના નો વિષય ચાલ્યો છે.
આત્મકલ્યાણની ભાવના જીવને બે પ્રકારની ઉત્પન્ન થાય છે, એક મંદ અને બીજી તીવ્ર. મંદ ભાવનાથી સંસાર પરિણતિ મળતી નથી. તીવ્ર ભાવના અંતરની સંસાર પરિણતિને ભેદીને ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે કે જેનું ફળ પૂર્ણ મોક્ષ દશા છે, એવી યથાર્થ આત્મભાવના ઉત્પન્ન કરાવવાનો એનો આશય છે.
222-223 નું ધનુ લઈ ગયા, કેમ કે એમાં મંદ તીવ્ર ની ચર્ચા છે. મંદ ભાવના વાળાને ભાવના છોડીને અન્યથા પ્રયત્ન કરવાની ભૂલ ન થવી જોઈએ, પરંતુ ભાવનાને ઉગ્ર કરવાના પ્રયાસમાં લાગવું જોઈએ. પોતાના પરિણામનું અવલોકન કરીને ભાવનાની તીવ્રતા મંદતા સમજી શકાય છે. મંદતાથી સમય વધારે લાગે છે, એ પણ મંદતાનું લક્ષણ છે. તાત્પર્ય એ છે કે ઉગ્ર ભાવનામાં આવીને સ્વરૂપને ઓળખીને અંતર્મુખનો પુરુષાર્થ થવો જોઈએ. તો અલ્પકાળમાં મહત્વનું કાર્ય સંપન્ન થાય.